એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. અમારો પ્રયાસ છે કે દુનિયાભરના કેટલાક મહત્ત્વના પુસ્તકો અને વિચારોના મૂળ તત્વોને આપણે એટલે સહજ રીતે સમજી શકીએ.
અને આજે આપણે જે પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ છે લુઈસ હાઉઝનું ધ ગ્રેટનેસ માઇન્ડસેટ, એટલે કે મહાનતાની માનસિકતા. ખરેખર આ પુસ્તક સફળતાને એક સાવ નવા જ દ્રષ્ટિકોણથી જોવાની પ્રેરણા આપે છે.
હા, અને મને લાગે છે કે આજના સમયમાં આ વિષય બહુ જ પ્રસ્તુત છે. આપણે જોઈએ છીએ ને આસપાસ કેટલાય લોકો એવા છે જેમણે બહારથી બધું જ મેળવી લીધું હોય, પૈસા, નામ, પદ, બધું જ
બરાબર,
પણ છતાં ક્યાંક ને ક્યાંક અંદરથી એક ખાલીપો હોય, એક અધૂરપ લાગે. જાણે સફળતા તો મળી ગઈ, પણ એની સાથે જે સંતોષ આવવો જોઈએ એ નથી.
સાચી વાત.
આ પુસ્તક બરાબર એ જ સવાલ ઉઠાવે છે કે ભાઈ આ સાચી ટકી રહે એવી મહાનતા શું? શું એ ખાલી બહારની સિદ્ધિઓ જ છે કે પછી કંઈક બીજું, કંઈક ઊંડું?
તમે બિલકુલ સાચી વાત કરી. અને આ સવાલનો જવાબ શોધવામાં મને લાગે છે કે લેખક લુઈસ હાઉઝનો પોતાનો જે અનુભવ છે ને એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે.
હા, એમના વિશે થોડું જણાવશો?
ચોક્કસ. જુઓ, તેઓ પહેલા પ્રોફેશનલ એથ્લીટ હતા, ફૂટબોલ રમતા હતા. પણ પછી શું થયું કે ગંભીર ઈજા થઈ અને એમની કારકિર્દી ત્યાં જ અચાનક પૂરી થઈ ગઈ.
એટલે સફળતાની ટોચ પરથી સીધા નીચે ફટકાયા જેવું થયું હશે, નહીં?
બરાબર એવું જ. અને પછી એમણે હાર ન માની, પોતાને ફરીથી ઊભા કર્યા, એક સફળ ઉદ્યોગ સાહસિક બન્યા. અને આજે તો એમનો પોડકાસ્ટ ધ સ્કૂલ ઓફ ગ્રેટનેસ, મતલબ દુનિયાભરમાં લાખો લોકો સાંભળે છે. એટલે એમની પાસે ખાલી થિયરી નથી, પણ જીવનનો નક્કર અનુભવ છે.
અને મેં એ પણ સાંભળ્યું છે કે એમના જીવનમાં બીજા પણ પડકારો રહ્યા છે, મતલબ એમને જે વાત અલગ પાડે છે.
હા, એ વાત પણ છે. એમને બાળપણમાં અમુક આઘાતજનક અનુભવો થયા હતા, પછી ભણવામાં પણ તકલીફો હતી, શીખવામાં મુશ્કેલી પડતી હતી.
અચ્છા,
એટલે આ બધા અનુભવોને કારણે મને લાગે છે કે એમને હાર અને જીત બંનેની બહુ ઊંડી સમજ મળી છે. અને એમના પોડકાસ્ટ માટે તો એમણે હજારો લોકોને ઇન્ટરવ્યૂ કર્યા છે. ઓલિમ્પિક ચેમ્પિયન, મોટા મોટા બિઝનેસ લીડર, આધ્યાત્મિક ગુરુઓ, કોણ નથી એમાં?
એટલે આ બધા લોકો પાસેથી શીખેલું જ્ઞાન પણ એમના વિચારોમાં ભળેલું છે.
ચોક્કસ. એટલે જ તેઓ માત્ર કેવી રીતે સફળ થવું એની જ વાત નથી કરતા, પણ શા માટે સફળ થવું અને આ સફળતાનો ખરો અર્થ શું છે એની બહુ ગહન ચર્ચા કરે છે. એમના પહેલાના પુસ્તકો પણ છે, જેમ કે ધ સ્કૂલ ઓફ ગ્રેટનેસ અને ધ માસ્ક ઓફ મેસ્ક્યુલિનિટી. એમાં પણ એમણે સફળતા અને ખાસ કરીને પુરુષત્વની જે જૂની વ્યાખ્યાઓ છે એને પડકારી છે.
એટલે એમનો અભિગમ થોડો વાસ્તવિક અને ભાવનાત્મક રીતે ઊંડો છે એમ કહી શકાય.
બિલકુલ, કોઈ ઉપરછલ્લી વાત નથી.
સારું, તો ચાલો હવે સીધા પુસ્તકના હાડ પર આવીએ. આ મહાનતાની માનસિકતા છે શું? મુખ્ય વિચાર શું છે આનો?
જુઓ, મૂળ વાત એમ છે કે આપણે મહાનતા શબ્દને જરા જુદી રીતે સમજવાની જરૂર છે. હાઉઝે કહે છે કે મહાનતા એટલે ખાલી બહાર દેખાતી સફળતા નહીં, મતલબ કે કેટલા પૈસા કમાયા, કેટલું નામ થયું, કયો હોદ્દો મળ્યો, બસ આટલું જ નહીં.
ઓકે, તો પછી શું?
ખરી મહાનતા તો છે ને એ આંતરિક શાંતિ, પછી તમારા સંબંધો, પણ કેવા? અર્થપૂર્ણ, ગાઢ સંબંધો. અને ત્રીજું, તમે બીજાના જીવનમાં જે પોઝિટિવ ફાળો આપો છો, આ બધાનું એક સંતુલિત મિશ્રણ, એ છે ખરી મહાનતા.
એટલે બહારની સફળતા તો ખરી જ, પણ સાથે સાથે અંદરની સમૃદ્ધિ પણ એટલી જ જરૂરી.
બરાબર. પુસ્તકની મુખ્ય દલીલ જ એ છે કે સમાજ જેને સફળતા ગણે છે ને એનાથી હંમેશા સુખ કે સાચો સંતોષ મળે જેવું નથી હોતું. ઘણીવાર તો એ દોડમાં માણસ વધારે એકલો પડી જાય, અંદરથી ખાલી થઈ જાય.
હા, એવું બને છે.
એટલે સાચી મહાનતા જોઈતી હોય તો આપણી માનસિકતા, આપણો માઇન્ડસેટ બદલવું પડે. ફક્ત પોતાની સિદ્ધિઓ પર ફોકસ કરવાને બદલે બીજાની સેવા કરવામાં, બીજાના વિકાસમાં પણ આનંદ શોધવો પડે. એટલે કે સ્વાર્થથી થોડું ઉપર ઉઠીને સેવાના ભાવ સાથે શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરવો.
તો એમ કહી શકાય કે આ પુસ્તક એક મોટા પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે. આપણે એવી સફળતા કેવી રીતે મેળવી શકીએ જેનાથી સિદ્ધિનો આનંદ પણ મળે અને અંદરથી શાંતિ પણ લાગે અને સાથે સાથે દુનિયા પર કંઈક સારો પ્રભાવ પણ પાડી શકીએ. બરાબર ને?
ચોક્કસ, એકદમ બરાબર. અને આ જે મહાનતાની માનસિકતા છે એ કોઈ એક દિવસની વાત નથી, એ કોઈ સ્વિચ નથી કે ચાલુ બંધ કરી દીધી.
હા, એ તો છે.
એ તો વિચારવાની અને જીવવાની એક સતત પ્રક્રિયા છે. એ તમારા પર્સનલ ગ્રોથને સમાજની સેવા સાથે જોડે છે. એના ત્રણ મુખ્ય પાયા છે. પહેલું, અર્થપૂર્ણ સિદ્ધિ, એટલે કે એવા ગોલ્સ જે તમારા દિલની નજીક હોય, તમારા મૂલ્યો સાથે જોડાયેલા હોય. બીજું, અર્થપૂર્ણ સંબંધો, ખાલી ઓળખાણોનું લિસ્ટ નહીં, પણ સાચા, ઊંડા, વિશ્વાસવાળા કનેક્શન્સ. અને ત્રીજું, અર્થપૂર્ણ યોગદાન, મતલબ કે પોતાના ફાયદાથી પણ ઉપર ઉઠીને કોઈ મોટા ઉદ્દેશ્ય માટે કામ કરવું, સમાજને કંઈક પાછું આપવું.
આમાં મને એક વાત બહુ સ્પર્શી ગઈ, જે તમે પણ ઉલ્લેખ કર્યો. ભૂતકાળના આઘાત એટલે કે ટ્રોમા, એને રૂઝવવાનું મહત્વ. લેખક બહુ ભાર દઈને કહે છે કે જો આપણે આપણા જૂના ઘા, જૂની પીડાઓ, એને સમજ્યા વગર, એને રૂઝવ્યા વગર આગળ ભાગીશું ને, તો આપણી સફળતા ક્યારેય ટકાઉ નહીં બને અને સાચું સુખ પણ નહીં મળે. એ જે અણુકેલ્યા મુદ્દા છે ને, એ અજાણતા જ આપણને પાછળ ખેંચ્યા કરે છે.
ખૂબ જ ખૂબ જ મહત્વનો મુદ્દો છે આ, અને લેખકે આખી વાતને એક સરસ માળખામાં મૂકી છે. એને તેઓ મહાનતાના ચાર તબક્કા કહે છે. આ એક પ્રકારની સફર છે, અંદરની પણ અને બહારની પણ.
ચાર તબક્કા કયા કયા?
ઇમેજિન, વિચારણા, ઇન્ટેન્ટ, ઇરાદો, ઇન્ક્વાયર, પૂછપરછ, અને ઇન્સ્પાયર, પ્રેરણા. આ ચારે એક પછી એક આવે છે અને એકબીજા સાથે જોડાયેલા છે.
ઓકે, ઇમેજિન, ઇન્ટેન્ડ, ઇન્ક્વાયર, ઇન્સ્પાયર, એના પર જઈએ એ પહેલા લેખક એક પાયાની વાત કરે છે, પેલી સફળતાની જાળથી બચવાની, નહીં?
હા, બરાબર. એ પાયો છે. એ જાળ એટલે શું? કે બસ બીજા શું કહેશે, સમાજ શું માનશે, એના આધારે સફળતા પાછળ દોડ્યા કરવું અને અંદરથી ખાલી થતા જવું. એની સામે સાચી મહાનતાનો પાયો શું છે? ત્રણ વસ્તુઓ: સ્પષ્ટ હેતુ, પર્પઝ, સતત વિકાસ, ગ્રોથ, અને નિસ્વાર્થ સેવા, સર્વિસ. અને અહીં જ પેલો પાવરફુલ વિચાર આવે છે, ટ્રોમા ટુ ટ્રાયમ્ફ.
ટ્રોમા ટુ ટ્રાયમ્ફ,
હા, મતલબ કે આપણી જે સૌથી મોટી પીડાઓ છે, આપણા જે સૌથી મોટા દુઃખદ અનુભવો છે, જો આપણે હિંમત કરીને એનો સામનો કરીએ, એને સમજીએ, તો એ જ આપણા જ્ઞાન અને શક્તિનો સૌથી મોટો સ્ત્રોત બની શકે છે.
વાહ, આ તો બહુ ઊંડી વાત છે.
છે ને? અને આ પાયા પર જ પેલા ચાર તબક્કા ઊભા છે. પહેલો છે ઇમેજિન, વિચારણા. આ સ્ટેજ છે તમારા ભવિષ્યનું એકદમ સ્પષ્ટ ચિત્ર બનાવવાનું. લેખક કહે છે કે જો તમે મનમાં એ ચિત્ર જ ન જોઈ શકો, તો હકીકતમાં એને કેવી રીતે ઉતારશો?
સાચી વાત.
અહીં જે મુખ્ય કોન્સેપ્ટ છે એ છે તમારું અર્થપૂર્ણ મિશન શોધવું. હવે આ મિશન એટલે શું? એ તમારી અંદરની સાચી લગન, જે કામ કરવું તમને ગમે છે, પેશન.
હા,
મિલન થાય એ તમારું મિશન. અને જ્યારે તમારું મિશન આટલું સ્પષ્ટ હોય ને, ત્યારે એ ચુંબક જેવું કામ કરે છે. ગમે તેવી મુશ્કેલી આવે, એ તમને રસ્તો બતાવે છે, આગળ ખેંચી જાય છે.
એટલે પહેલા તો એકદમ ક્લિયર વિઝન, દિશા નક્કી કરવી, બરાબર. પછી આવે છે બીજો તબક્કો, ઇન્ટેન્ડ, ઈરાદો. આ મને બહુ રસપ્રદ લાગ્યો, કારણ કે આ ભવિષ્ય તરફ જવા માટે ભૂતકાળને સાફ કરવાની વાત કરે છે.
હા, બરાબર. આ તબક્કો છે ભૂતકાળનો જે બોજ આપણે ઊંચકીને ફરીએ છીએ એને ઉતારવાનો. લેખક કહે છે કે આપણા મનમાં જે જૂના આઘાત છે, જે નકારાત્મક માન્યતાઓ આપણે પકડી રાખી છે, લિમિટિંગ બિલીવ્સ જેને કહેવાય,
જેમ કે હું આ નહીં કરી શકું, કે હું લાયક નથી, એવું બધું.
બરાબર. હું પૂરતો સારો નથી, કે મારાથી નહીં થાય. આ બધી માન્યતાઓ આપણી પ્રગતિમાં સૌથી મોટા સ્પીડ બ્રેકર છે. અહીં પીડાને હેતુમાં ફેરવવીનો વિચાર મુખ્ય છે. અને આ ખાલી પોઝિટિવ વિચારવાની વાત નથી.
ના, તો શું છે?
આ તો હિંમત માંગી લેવી પ્રક્રિયા છે. ભૂતકાળના દર્દનો સામનો કરવો પડે, એને સમજવું પડે, એમાંથી શીખવું પડે, અને પછી આગળ વધવું પડે. જ્યાં સુધી આ આંતરિક સફાઈ નહીં થાય, ત્યાં સુધી ભવિષ્ય માટેનો રસ્તો પૂરેપૂરો ખુલશે જ નહીં.
સમજાયું. એટલે પહેલા સ્પષ્ટ ચિત્ર, ઇમેજિન, પછી અંદરનું કામ કરીને રસ્તો ક્લિયર કરવો, ઇન્ટેન્ટ. ઓકે, પછી ત્રીજું શું?
ત્રીજો તબક્કો છે ઇન્ક્વાયર, પૂછપરછ. હવે તમારી પાસે દિશા છે, અંદરના અવરોધો પણ થોડા દૂર થયા છે, તો હવે સમય છે નક્કર પ્લાન બનાવવાનો અને સાથ મેળવવાનો.
સાથ એટલે?
એટલે કે જરૂરી જ્ઞાન મેળવવું, નવી સ્કિલ શીખવી અને સૌથી અગત્યનું તમારી આસપાસ એક સપોર્ટ સિસ્ટમ બનાવવી, એક ગ્રેટનેસ ટીમ. અને લેખક અહીં એક મજાની વાત કહે છે, તમારે મૂર્ખ દેખાવાની તૈયારી રાખવી પડશે.
મૂર્ખ દેખાવાની?
હા, હસીને. મતલબ કે જ્યારે તમે કંઈક નવું શીખો કે કરવા જાઓ ત્યારે ભૂલો તો થવાની જ ને, નિષ્ફળતા પણ મળે, પણ એનાથી ડરીને બેસી નથી જવાનું. એને શીખવાનો એક ભાગ ગણવાનો અને આ સફરમાં એકલા ચાલવાને બદલે માર્ગદર્શકો, મેન્ટર્સ, કોચ, સારા મિત્રો, સાથીદારો એવા લોકોનો સાથ લેવાનો જે તમને પ્રોત્સાહન આપે અને સાચી સલાહ પણ આપે. કારણ કે હાઉસભાર દઈને કહે છે, કોઈ પણ વ્યક્તિ એકલી મહાનતા નથી પામી શકતી, ટીમ તો જોઈએ જ.
આ ટીમવાળી વાત તો 100% સાચી છે. ઘણીવાર આપણે બધું એકલા હાથે જ કરવા જોઈએ છીએ અને ત્યાં જ થાકી જઈએ છીએ. અને છેલ્લો, ચોથો તબક્કો?
છેલ્લો અને ચોથો તબક્કો છે ઇન્સ્પાયર, પ્રેરણા. આ તબક્કો તમારી મહાનતાને, તમારી સિદ્ધિને, તમારા અનુભવને બીજા સુધી પહોંચાડવાનો છે. જ્યારે તમે તમારા અર્થપૂર્ણ મિશન પ્રમાણે જીવવા માંડો છો, તમારા મૂલ્યો પ્રમાણે વર્તન કરો છો, ત્યારે તમારે કંઈ કહેવાની જરૂર નથી પડતી. તમે આપોઆપ બીજા માટે પ્રેરણા બની જાઓ છો.
એટલે લીડ બાય એક્ઝામ્પલ જેવું?
હા, બરાબર. આ તબક્કે તમારું ફોકસ હું શું મેળવી શકું પરથી બદલાઈને હું શું આપી શકું પર આવી જાય છે. આ સેવાનું જીવન છે. અને લેખક કહે છે કે જે સાચો, ઊંડો અને ટકી રહે એવો સંતોષ છે ને, એ આ યોગદાનમાંથી જ મળે છે. જ્યારે તમે બીજાના જીવનમાં પોઝિટિવ ફેરફાર લાવો છો ત્યારે તમારી પોતાની મહાનતા પણ વધે છે. આ એક વારસો બનાવવાની શરૂઆત છે.
વાહ, ઇમેજિન, ઇન્ટેન્ડ, ઇન્ક્વાયર, ઇન્સ્પાયર. ખરેખર આ ચાર તબક્કા એક સંપૂર્ણ ચિત્ર આપે છે, પોતાની અંદરના ઘા રૂઝવવાથી શરૂ કરીને સમાજ પર સારો પ્રભાવ પાડવા સુધી. ખૂબ સરસ. હવે જો આપણે આખા પુસ્તકમાંથી મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કઈ 3-4 વાતો એવી છે જે શ્રોતાઓએ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ?
મને લાગે છે 5 મુખ્ય સંદેશાઓ છે જે ખરેખર ધ્યાનમાં રાખવા જેવા છે. પહેલો અને કદાચ સૌથી વધુ વિચારવા જેવો મુદ્દો, હીલિંગ, એટલે કે ભૂતકાળના ઘા રૂઝવવા એ ઉચ્ચ પ્રદર્શન માટે વૈકલ્પિક નથી પણ પાયાની જરૂરિયાત છે.
એટલે કે એ નાઇસ ટુ હેવ નથી પણ મસ્ટ હેવ છે.
બિલકુલ. આપણે ઘણીવાર માનીએ છીએ કે બસ મહેનત કરો, દોડ્યા કરો, આગળ વધો. પણ લેખક કહે છે કે ભાઈ, જો પાયામાં જ તકલીફ હોય તો ઇમારત ક્યાંથી ઊંચી જશે? સફળતા માટે પણ અંદરની શાંતિ અને સ્વસ્થતા જરૂરી જ છે.
આવત ખરેખર પેલી હસલ કલ્ચરને ચેલેન્જ કરે છે, જ્યાં બસ દોડ્યા જ કરવાનું કહેવાય છે. સારો, બીજો સંદેશ.
બીજો સંદેશ ડર વિશે છે. ડર એ આપણને રોકવા માટેનું સિગ્નલ નથી પણ રસ્તો બતાવવા માટેનો ગાઈડ છે. ડર એ પાંજરું નથી, દિશા સૂચક છે.
રસપ્રદ.
જે વસ્તુથી આપણને ડર લાગે છે ને, એ ઘણીવાર એવું ક્ષેત્ર હોય છે જ્યાં આપણા વિકાસની સૌથી મોટી તક છુપાયેલી હોય છે. એટલે ડરથી ભાગવાને બદલે એને સમજીને, તેની પાછળ શું છે તે જાણીને, નાના નાના પગલાં ભરીને આપણી આપણી જાતને વિસ્તારી શકીએ છે. એટલે કે ગણતરીપૂર્વકનું જોખમ લેવું એ ગ્રોથ માટે જરૂરી છે.
એટલે ડરનો સામનો કરો, ભાગો નહીં. ત્રીજો મુદ્દો શું છે?
ત્રીજો છે અર્થપૂર્ણ મિશનની તાકાત. જ્યારે તમારો ઉદ્દેશ્ય ખાલી પૈસા કે નામ કમાવવા કરતાં કંઈક મોટો હોય, જ્યારે તમારા પોતાના અહંકારથી પણ પર હોય, ત્યારે એ તમને અદ્ભુત શક્તિ આપે છે, સ્થિતિસ્થાપકતા આપે છે.
એટલે કે મુશ્કેલીમાં ટકી રહેવાની તાકાત.
હા, બરાબર. મુશ્કેલીના સમયમાં પણ એ તમને હિંમત આપે છે, ટકાવી રાખે છે. આપણા રોજિંદા કામમાં પણ, ભલે નોકરી હોય, ધંધો હોય કે ઘરનું કામ હોય, જો આપણે એમાં કોઈ મોટો અર્થ શોધી શકીએ તો સંતોષ અને પ્રેરણા આપોઆપ વધે છે.
અને ચોથો સંદેશ જેની આપણે વાત કરી, ટીમવર્ક.
હા, ચોથો સંદેશ, મહાનતા એ ટીમ ગેમ છે, એકલા હાથે નથી રમાતી. સારા માર્ગદર્શકો, સાચા મિત્રો, સપોર્ટ કરતો પરિવાર, સારો સમાજ, આ બધાનું મહત્ત્વ આપણે ઓછું ના આંકી શકીએ. ખાસ કરીને આપણા ભારતીય સમાજમાં જ્યાં સમુદાયનું મહત્ત્વ છે ત્યાં તો આ વાત વધુ લાગુ પડે છે.
એક્ઝેક્ટલી.
એકબીજાના ટેકાથી જ આગળ વધાય.
બરાબર.
અને પાંચમો અને છેલ્લો મુખ્ય સંદેશ, પાંચમો સંદેશ છે, સેવા એ જ સાચો માર્ગ છે. અંતે જે સૌથી ઊંડો અને ટકી રહેવો સંતોષ મળે છે એ પોતાના માટે ભેગું કરવામાં નહીં પણ બીજાના જીવનમાં કંઈક સારું યોગદાન આપવામાં મળે છે. આપવાનો આનંદ લેવાના આનંદ કરતાં પણ મોટો હોઈ શકે છે. આપણી સંસ્કૃતિમાં પણ સેવા પરમો ધર્મ કયું છે ને, આ પુસ્તક એ જ વાતને આજના જમાનામાં મૂકે છે.
આ પાંચેય સંદેશા ખરેખર બહુ પાવરફુલ છે. પુસ્તકમાં કેટલાક એવા વિચારો પણ છે જે સીધા યાદ રહી જાય એવા છે. થોડા એવા નોંધપાત્ર વિચારોની વાત કરીએ.
હા, ચોક્કસ.
એક જે મને બહુ ગમ્યું, મહાનતા એ નથી કે તમે તમારા માટે શું કરો છો, પણ એ છે કે તમે તમારા દ્વારા બીજાઓ માટે શું કરો છો. કેટલી સીધી અને સચોટ વાત. ફોકસ સીધું સેવા અને યોગદાન પર.
બરાબર. અને બીજો એક ઊંડો વિચાર, તમારા સૌથી ઊંડા ઘા જે તમારી સૌથી મોટી તાકાત અને સૌથી મૂલ્યવાન જ્ઞાન બની શકે છે. આ વાત આપણને આપણા ભૂતકાળના ખરાબ અનુભવોને પણ એક નવી નજરે જોવાની હિંમત આપે છે. પીડામાંથી પસાર થઈને જે સમજણ મળે છે એ આપણને વધુ સારા માણસ બનાવે છે.
અને આ પણ એટલું જ મહત્વનું, તૂટેલા પાયા પર ભવ્ય ભવિષ્યનું નિર્માણ ન થઈ શકે. ભવિષ્યને સ્વીકારવા માટે ભૂતકાળને રૂઝવવો જ પડે. ફરી એ જ વાત, પાયો મજબૂત કરવાની. ઉતાવળમાં આગળ ભાગવા કરતાં અંદરનું કામ કરવું વધુ જરૂરી છે.
સંબંધો વિશે પણ એક બહુ સરસ વાત છે. તમારા જીવનની ગુણવત્તા તમારા સંબંધોની ગુણવત્તા પર નિર્ભર કરે છે. આપણે ગમે તેટલું મેળવી લઈએ પણ જો સાચા પ્રેમભર્યા સંબંધો ના હોય તો જીવનમાં કંઈક ખૂટતું લાગે છે.
સાચી વાત છે. અને પેલી ડરવાળી વાત ફરી યાદ કરી લઈએ, જે ડરનો તમે સામનો કરો છો તે તમારી મર્યાદાઓને વિસ્તારે છે, જે ડરને તમે ટાળો છો તે તમારી આસપાસ દિવાલ બાંધે છે. એટલે કે ડર લાગે તો પણ નાનો એવું પગલું ભરીને આગળ વધવું એ જ વિકાસનો રસ્તો છે.
તો આ બધા સારા વિચારો છે, પણ હવે પ્રશ્ન એ થાય કે આ બધું રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવું, વ્યવહારમાં કેવી રીતે મૂકવું?
હા, એ મહત્વનું છે. થોડા ઉદાહરણો આપી શકો?
ચોક્કસ. જો ધારો કે તમે નોકરી કે વ્યવસાયમાં છો તો તમારા જે ગોલ છે એને ખાલી નફા કે ટાર્ગેટ સાથે ના જોડો, એને તમારા મૂલ્યો સાથે, તમે દુનિયા પર કેવો પ્રભાવ પાડવા માંગો છો એની સાથે જોડો. તમારી ટીમ સાથે કામ કરતી વખતે ખાલી કામ કરાવવા પણ નહીં પણ એમના વિકાસનું પણ વિચારો, અને સભાનપણે એવા લોકોનું એક નેટવર્ક બનાવો જે તમને સાચો ટેકો આપે, તમારી ગ્રેટનેસ ટીમ.
અને અંગત જીવનમાં શું કરી શકાય?
અંગત જીવનમાં પેલો પીડાથી હેતુવાળો વિચાર બહુ કામ લાગી શકે. શાંતિથી બેસીને વિચારો કે ભૂતકાળના કયા અનુભવો હતા જેણે તમને સૌથી વધુ શીખવ્યું, કઈ તકલીફમાંથી તમને શક્તિ મળી. આત્મવિશ્વાસ વધારવા માટે જે નાની નાની વસ્તુઓથી ડર લાગતો હોય ને એનો સામનો કરવાનું શરૂ કરો, જેમ કે કોઈ નવી સ્કિલ શીખવી કે પછી જાહેરમાં પોતાનો મત રજૂ કરવો. અને સંબંધોમાં થોડા વધુ પ્રામાણિક બનો, બીજાને વધુ ધ્યાનથી સાંભળો, વધુ ટેકો આપો, એનાથી સંબંધો ગાઢ બનશે.
અને જ્યારે કોઈ મોટું નિર્ણય લેવાનો હોય, જેમ કે કારકિર્દી બદલવી કે કોઈ નવું સાહસ કરવું,
તકના સિદ્ધાંતો કામ આવે. બે ફિલ્ટર વાપરો. પહેલું, તમારી જાતને પૂછો, આ નિર્ણય મારા અર્થપૂર્ણ મિશન સાથે મેળ ખાય છે? અને બીજું, આ નિર્ણય પાછળ ક્યાંક મારો કોઈ ડર તો નથી ને? હું ડરને કારણે તો આ પગલું નથી ભરી રહી રહી, કે પછી ડરને કારણે તો કોઈ પગલું લેતા અટકી નથી રહી રહી? આ બે સવાલ તમને વધુ સ્પષ્ટતા આપશે.
બહુ સરસ. આ બધી વાતો સાંભળીને જ્યારે મેં આ પુસ્તક વિશે વિચાર્યું ત્યારે મને જે વાત સૌથી વધુ અસર કરી ગઈ તે એ હતી કે આપણે સફળતા પાછળ ભાગતા પહેલા હીલિંગ પર, એટલે કે આંતરિક સ્વસ્થતા પર ધ્યાન આપવાની વાત. આજના જમાનામાં જ્યાં બસ દોડવાનું જ મહત્વ છે ત્યાં આ વિચાર ખરેખર બહુ જ જરૂરી લાગે છે. જાણે કહે છે કે ભાઈ, થોભો, શ્વાસ લો, પહેલાં અંદરથી ઠીક થાઓ પછી બહાર નીકળો.
અને મારા માટે જે મુખ્ય શેખ રહી તે એ હતી કે સાચો અને ટકાઉ સંતોષ મેળવવા માટે પેલું સંતુલન ખૂબ જરૂરી છે. સિદ્ધિ, સંબંધો અને યોગદાન, આ ત્રણેય વગર વાત અધૂરી છે. ફક્ત એક જ વસ્તુ પાછળ ભાગવાથી કદાચ સફળતા મળે પણ સંપૂર્ણતા નહીં મળે. આ પુસ્તક ખરેખર મનોવિજ્ઞાન, સફળતાના સિદ્ધાંતો અને થોડી આધ્યાત્મિકતાને બહુ સુંદર રીતે જોડે છે. તે આપણને ફક્ત મેળવવાથી આગળ વધીને એક સારા મનુષ્ય બનવા અને સમાજને કંઈક આપવા માટે પ્રેરે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.